દસ દિવસ સુધી વસુદેવ અને દેવકીએ પ્રભુને પ્રાર્થના કરી અવતાર લેવાનું વચન એણે આપ્યું હતું અને એનું પાલન કરવું એ એનો ધર્મ હતો. દેવકીને ખાતરી હતી કે વ્યાસનું વચન ખોટું નહીં પડે અને એટલાથી એને સંતોષ હતો. દેવકી તથા વસુદેવ કેટલી શ્રદ્ધાથી અને કેટલા ધૈર્યથી એક પછી એક આવતા સંકટો સહન કરી રહ્યા હતા તે મહેલના ચોકીદારોએ જોયું હતું. એ જોઈને એમના હૃદય દ્રવી ગયા અને એમને પણ થયું કે સુરોના સરદાર તથા દેવકી પર કોઈ આપત્તિ ન આવવી જોઈએ. વ્યાસની ભવિષ્યવાણીની વાત પણ એમના સાંભળવામાં આવી હતી. નજીકના ભવિષ્યમાં અવતરનાર તારણહાર વિશે અક્રૂરની શ્રદ્ધાની એમને ખાતરી હતી. મનમાં ને મનમાં એમને પણ એવી ઈચ્છા હતી કે આ તારણહાર કે એ તારણહાર હવે જલ્દી આવે તો સારું. ગોકુળના અધિપતિ નંદ મથુરામાંથી ગયા તેને 10 દિવસ થઈ ગયા. વસુદેવ તથા દેવકીને જે મહાલયમાં કેદ કરવામાં આવ્યા હતા તેની આગળ એક નૌકા મધ્યરાત્રિએ છુપી રીતે આવી. નૌકામાં 3 પુરુષો હતા. એમાંથી એક જણ ઓટલી હાથમાં લઈને નૌકામાંથી ઉતર્યો. કાંઠા પર અક્રૂર ઊભા હતા. તેણે નૌકામાંથી ઉતરતા મનુષ્યને જોયો અને એ ઘાટના પગથિયા ઉતરી નીચે આવ્યા. ઋષિ શ્રેષ્ઠ, હું આવી પહોંચ્યો છું, તરુણ પુરુષે કહ્યું. કંઈ પણ બોલ્યા વિના અક્રૂરે તરુણના હાથમાં પોટલી હતી તે તરફ નજર નાખી. હાજી, જન્મતા જ મૃત્યુ પામેલી બાળકી એમાં છે. મૌન ભાવે ઈશ્વરની પ્રાર્થના કરતા હોય એમ અક્રૂરે આકાશ સામે જોયું. ત્યાં ચોકી કરી રહેલા 2 ચોકીદારો એમની નજીક આવ્યા. અક્રૂરે ધીમેથી એમના કાનમાં કહ્યું, દેવકીની જિંદગી બચાવવા માટે ગર્ગાચાર્યએ આ બ્રાહ્મણને મંત્રપાઠ કરવા સારું બોલાવ્યા છે. તમે જઈને તમારા સ્વામી મહાનુભવ કંસને ખબર આપો કે દેવકીને પુત્ર અવતરવાની વેરા આવી પહોંચી છે. આશ્ચર્યની આંખો ફાડી ચોકીદાર આ સાંભળી રહ્યા અને પછી તરત જ કંસને ખબર આપવા દોડી ગયા. 2 વૃદ્ધ સ્ત્રીઓ સહિત ગર્ગાચાર્ય પેલા તરુણ પુરુષની વાટ જોતા બેઠા હતા. થોડીક વાર સુધી એમણે બહુ ધીમે અવાજે વાત કરી. વસુદેવ દેવકીની બાજુમાં બેઠા હતા. પતિના હાથમાં પોતાનો હાથ રાખી દેવકી આંખો બંધ કરીને પથારીમાં સૂતી હતી. એ પછી ગર્ગાચાર્યએ ત્યાં બેઠેલી એક દાયણ સાથે અંદરના ખંડમાં જવા માટે દેવકીને ઈશારો કર્યો. બેટા, દેવકીના મસ્તકે પોતાનો હાથ મૂકી ગર્ગાચાર્યએ કહ્યું, પ્રભુ તને શક્તિ આપો. ગુરુદેવની ચિંતા ન કરો, જરૂર પડે તો હું અગ્નિમાંથી પણ પસાર થવા તૈયાર છું, મને કંઈ નહીં થાય. સસ્મિત વદને દેવકીએ કહ્યું, આ 2 દિવસથી મને એવું લાગ્યા કરે છે કે જાણે 1000 ફેણવાળા દેવ અનંત અહીં આવીને મારી રક્ષા કરી રહ્યા છે. 2 હાથ જોડીને એ ગુરુના તથા વસુદેવના પગે પડી અને પછી વૃદ્ધ સ્ત્રીઓ સાથે અંદરના ખંડમાં ગઈ. પેલા તરુણ પુરુષે પોતાના હાથમાંની 2 પોટલીમાંની 1 વૃદ્ધાને આપી. થોડા વખત સુધી ત્યાં વાતાવરણ શાંત રહ્યું. પછી દેવકીની દુઃખભરી ચીસો સંભળાઈ. ચીસો વધુ ને વધુ વેદનાભરી બનતી ગઈ. પછી એક કારમી ચીસ અને વચ્ચે થોડાક દુસ્તા સંભળાયા. ગર્ગાચાર્ય, અક્રૂર, વસુદેવ તથા પેલો તરુણ પુરુષ શ્વાસ સંભાવી આતુરતાપૂર્વક વાટ જોઈ રહ્યા હતા અને પછી સંભળાયો મજબૂત અને સબર એવા નવજાત શિશુનો અવાજ. થોડો વખત વહી ગયો બાળકનો અવાજ બંધ પડ્યો. જ્યાં પુરુષો ઊભા હતા ત્યાં બેમાંની એક વૃદ્ધાએ આવીને કહ્યું, છોકરો છે, ખૂબ જ મજબૂત છે. દાંત વિનાના તેના મુખ પર એ અપાર આનંદને વ્યક્ત કરતું વિચિત્ર પ્રકારનું હાસ્ય છવાઈ ગયું હતું. ચાલો ચાલો તમે બધા આવીને જુઓ, અધીરાઈથી એ બોલી ઉઠી. પુરુષો ધીમે પગલે ખંડની નજીક ગયા અને ઉગાડા બારણામાંથી તેમણે અંદર નજર કરી. એ ઓરડામાં પથરાઈ રહેલા ઝાંખા પ્રકાશમાં તેમણે પથારી પર થાકથી ફીકી પડી ગયેલી દેવકીને સૂતેલી જોઈ. એની બાજુમાં બાળક પડ્યો યથેચ્છ રીતે સ્તનપાન કરી રહ્યો હતો. એનો જન્મ પૂરા માસે નહોતો થયો, છતાં એના શરીરનો વિકાસ બરાબર થયો હતો. વખત ગુમાવવો પાલવે એમ નથી, અક્રૂરે કહ્યું. ચોકીદારો કંસને ખબર આપવા ગયા છે, તે ગમે ત્યારે પાછા આવી પહોંચે એવો સંભવ છે. દેવકીએ સ્મિત કરીને કહ્યું, મને ખબર છે. બાળકને એ જાણે અમૂલું ધન હોય તેમ એણે છાતી સરસું ચાંપ્યું અને પછી વૃદ્ધાને નિશાની કરી બાળકને લઈ જવા જણાવ્યું અને આંખમાં આવેલા આંસુ લૂછી નાખ્યા. વૃદ્ધાએ બાળકને લીધું. તેણે ફરીથી જોશભેર રડવાનું શરૂ કર્યું. વૃદ્ધાએ તેને નવડાવ્યું અને પછી જમીન પર સુવડાવ્યું. ગર્ગાચાર્યએ મંત્રનો પાઠ કરતાં કરતાં તેને ઘરે દોરો બાંધ્યો. આ છોકરાનું નામ શું રાખીશું? ગર્ગાચાર્યએ પૂછ્યું. દેવકીએ તેને કયું નામ પસંદ છે? તનવંગી પણ દઢ મનોબલ વાલી એવી પોતાની પત્ની તરફ પ્રશંસાપૂર્વક દ્રષ્ટિ નાખી વસુદેવ પ્રેમાશ્વરે પૂછ્યું, છોકરો બહુ સબર દેખાય છે, એનું નામ બલ રાખો. દેવકીએ કહ્યું, ગુરુદેવ, આપ કયું નામ સૂચવો છો? કુલગુરુ તરફ ફરી વસુદેવે પ્રશ્ન કર્યો. હું તો એને સંકર્ષણ કહીશ, એનો જન્મ પૂરે મહિને નથી થયો, એણે તો ખેંચીને કાઢ્યો છે, એટલે એ જ નામ યોગ્ય છે. ગર્ગાચાર્યએ સ્મિત કરી જવાબ દીધો. વસુદેવે ગર્ગ પાસેથી બાળકને પોતાના હાથમાં લઈ લીધો, પ્રેમપૂર્વક એને છાતી સરસો ચાંપ્યો અને પછી પેલા તરુણ પુરુષને આપ્યો અને તરત જ એ પુરુષ બાળકને લઈને અક્રૂરની સાથે ખંડ છોડીને બહાર નીકળી ગયો. ચોકીદારો દોડીને કંસના મહેલ આગળ જઈ પહોંચ્યા. દેવકી પ્રસૂતિને લગતા સમાચાર પહોંચાડવામાં દેવકીની પ્રસૂતિને લગતા સમાચાર પહોંચાડવામાં જરા જેટલો પણ વિલંબ થાય તો એમના મૃત્યુની શિક્ષા થાય એમાં સંદેહ નહોતો. એક ચોકીદાર પાસેથી બીજાને ને બીજાની પાસેથી ત્રીજાને એમ સંદેશો ફરી વર્યો કે રાજકુમારી દેવકીને પ્રસૂતા થવાની વેરા આવી પહોંચી છે. સરદાર પ્રભોતે આ સમાચાર સાંભળ્યા કે તરત એ પથારીમાંથી ઊભો થઈને કંસની પાસે દોડી પહોંચ્યો. રાજકુમારી દેવકીની પ્રસૂતિ વેરા આવી પહોંચી છે, એણે સમાચાર આપ્યા. જાણે દુઃસ્વપ્નમાંથી જાગી ઉઠ્યો હોય તેમ કંસ સફારો બેઠો થઈ ગયો. એણે આંખો ચોરી હાથમાં તલવાર લીધી અને રથ તૈયાર કરવાનો આદેશ આપ્યો. એણે સરદાર પ્રગોતને પણ એની પત્ની પુતનાને સાથે લેવાનો હુકમ કર્યો. ભયંકર કોપ એના મનમાં પ્રજ્વરી ઉઠ્યો. સાથે સાથે એને એવો ભય પણ લાગ્યો કે દેવકી કદાચ જોડિયા પુત્રોને તો જન્મ નહીં આપે. 10 દિવસ પહેલાં તેને આવેલા સ્વપ્નની છાપ હજુ એના મન પરથી ગઈ નહોતી. વસુદેવ અને દેવકીના નિવાસસ્થાન આગળનું પ્રાતઃકાળનું નિર્વસાંત વાતાવરણ, ઘોડાઓની ખરીના અવાજ તથા રથના પૈડાના ખડખડાટથી કાંપી ઉઠ્યું. મહાલયમાં પ્રથમ કંસ અને તેની પાછળ પ્રગોદ તથા પૂતના દાખલ થયા ત્યારે પ્રવેશ દ્વાર આગળ જ તેમનો સત્કાર કરવા માટે ગર્ગાચાર્ય તથા વસુદેવને ઉભેલા તેમણે જોયા. ક્યાં છે છોકરાઓ? કંસે ઘાંટો પાડીને પૂછ્યું. છોકરાઓ? કયા છોકરાઓ? ગર્ગાચાર્યએ પ્રશ્ન કર્યો. દેવકીની કુખે જન્મેલા જોડિયા બાળકો. છોકરાઓ તો કોઈ નથી, એકે છોકરો નથી, માત્ર એક છોકરી જન્મી છે, વસુદેવે કહ્યું. દેવકી સૂતી હતી તે ખંડમાં જ જવાની તૈયારી કરતા કંસે કહ્યું, તમે જૂઠું બોલો છો. પૂતના, જા અંદર જઈને તપાસ કર કે સાચી વાત શી છે. છોકરી ક્યાં છે? આ રહી, ગર્ગાચાર્યએ કહ્યું, અને જન્મતા વારને જ મૃત્યુ પામેલી જે બાળકીને ગોકુળથી પેલો તરુણ બ્રાહ્મણ લઈ આવ્યો હતો તેના મૃતદેહ પર ઓઢારેલું કપડું વૃદ્ધાએ ખસેડી દીધું. કંસ સ્તબ્ધ થઈને દોરા ફાડીને મૃતદેહ સામો જોઈ રહ્યા. પછી જાણે સ્વપ્નમાંથી જાગી ઉઠ્યો હોય તેવી રીતે એણે પોતના અને પતિ ચોકીદારોના સરદારને ઘાંટો પાડીને હુકમ કર્યો, આ મકાનનો ખૂણે ખૂણો જોઈ વળો, મને આમાં કાંઈ કપટ લાગે છે. મકાનનો ખૂણે ખૂણો ફરી બંને તપાસ કરી પણ કાંઈ મળ્યું નહીં. હતાશ થઈ કંસ પોતાને મહેલ પાછો ફર્યો. કોપને બદલે હવે એના મનમાં વિષાદ વ્યાપી ગયો. એણે ધારી નહોતી એવી ઘટનાઓ બનવા માંડી હતી. કોઈથી અજાણી શક્તિ ચારે બાજુએથી એને ભીસી રહી હતી, ભીસી રહી હોય એમ એને લાગ્યું. થોડોક સમય પસાર થયો પછી એના મનને કંઈક સાતાવરી. આ તો હજી દેવકીનું સાતમું સંતાન હતું, આઠમાને આવવાને હજી વાર હતી. એટલા સમયમાં તો જોઈએ તેટલી સાવચેતી લઈ શકાય એમ હતું. દેવકીનો તત્કાળ વધ કરી નાખવાનું એને મન થયું, પણ પછી લાગ્યું કે જો એમ કરીશ તો ખુદ મારા પિતા અને કાકા ઉપવાસ કરી જીવનનો અંત લાવશે અને યાદવો છળે ચોક બરવો જગાડશે. એમ કરવા કરતાં તો આઠમું સંતાન જન્મે ત્યાં સુધી થોભી જવું એ જ સારું છે. દેવકીના બાળકને લઈ જનાર પેલો યુવાન બ્રાહ્મણ સમર્થ વૈદ્ય પણ હતો. ખાય 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 તેવો ધરાય નહીં, ખાય ખાય તો એ ધરાય નહીં એવા એ બાળકને એણે મધમાં બોરેલી રૂની ડિવેટ ચૂસાડીને સંતોષ આપ્યો. સવાર થતાં પહેલાં તો એ ગોકુળ પહોંચી ગયો. ત્યાં જઈ એણે વાસુદેવની જ્યેષ્ઠ પત્ની રોહિણીના હાથમાં એ બાળકને સોંપી દીધો. રોહિણી એ સમયે નંદને ત્યાં અતિથિ થઈને આવી હતી. એણે હુષ્ટપુષ્ટ બાળકને જોયો. એના નાનકડા મુખ પર પોતાની પતિની મુખ રેખાઓ અંકિત થયેલી જોઈ અને એને અકલ્પ્ય આનંદ થયો. બાળકને એણે પૈપાન કરાવ્યું, પારણામાં સુવાડ્યું અને પછી પોતે પણ સૂઈ ગઈ. થોડી વારે એ જાગી ત્યારે જે દ્રશ્ય એની નજરે પડ્યું તેનાથી એ ઉછરી ઉઠી. પારણા ઉપર છત્ર સમી પોતાની ફેણ પ્રસારીને એક પ્રચંડ નાગ ડોલતો હતો. ભયને શંકાથી વિવર બનીને રોહિણી જોઈ જ રહી. એ એક ક્ષણ એને અનંત યુગો જેટલી લાંબી લાગી. ચીસ પણ એનાથી પડાય એમ નહોતું. જો ચીસ પાડે તો નાગ ચમકીને બાળકને દંશ થઈ દે એવો ભય હતો. એ ભયંકર પર વીતી ગઈ. થોડી વાર પારણા ઉપર નાગે ડોલ્યા કર્યું, પછી પોતાની વિશાળ ફણા સંકેલી લઈને એ ધીરેથી ત્યાંથી સરકી ગયો. પારણા પાસે જઈને રોહિણીએ નજર કરી, બાળક ઊંઘતો હતો, એના નાનકડા મુખ પર સ્મિત ચમકતું હતું.